அரிஹங்காணம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உவஜாயானம் நமோ லோயே சப்பசாவுணம் ஏசோ பஞ்ச நமோ காரோ சப்ப பாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வேசீம் பரமம் அவை மங்களம். அப்படியே கைகாலே சோத்தா பிரபஞ்சனா பார்மா அதிகாரமா சம்யத்துவ அதிகாரனும் வர்ணன் சாலே છે. એમાં பௌத்த தர்சனமா 10 પ્રકારના વ્રત સમજાયા, જૈન દર્શનમાં પછી પાશુપત દર્શનમાં એમ જુદા જુદા દર્શનોમાં 10 પ્રકારના વ્રતો સમજાયા. એમાં 5 મુખ્ય વ્રત, 5 એના પોષક વ્રત એમ કરીને ગઈકાલની ગાથાઓમાં બધા દર્શનોમાં 10-10 વ્રત બતાયા છે એવી વાત ગઈકાલે આવી હતી. એમાં ગઈકાલે 18મા અને 19મા બે શ્લોકમાં બૌદ્ધ દર્શનમાં બતાવેલી 10 પ્રકારની વ્રતની વાત કહેલી છે. એમાં હિંસા, ચોરી, પરસ્ત્રી ગમન, કૈસુની ચાળી, કઠોર વચન, અસત્ય, પછી સંભીના લાભ એટલે વૃથા પ્રલાપ અને વ્યાપાર એટલે કોઈના ઉપર દ્વેષ કરવો, પછી અસંતોષ અને દ્રષ્ટિ વિપર્ય આવા જાતના 10 પ્રકારના પાપ, એમાં મન વચને કાયાથી સજવા જોઈએ આવી વાત બતાવી હતી. બોલો
સંપૂર્ણ અહિંસા પાડીએ પૂરેપૂરી
જૈન ધર્મ એમાં આવી ગયો એમ નહીં, એનાથી પણ વિશેષ છે. કારણ કે અહિંસા પાળો તો એનો બીજા જીવની તમે હિંસા ના કરી, બોલો બીજા જીવની પણ રાગ કરો, દ્વેષ કરો, મોહ કરો, વિકારી ભાવ રાખો તો મોહનીય કર્મ બંધાય. આપણે વાત ચાલતી હતી હમણાં હિંસાની, બીજાના પ્રાણનો નાશ કરવાની. આપણે બીજાના પ્રાણનો નાશ ના કરીએ, બીજાની દયા કરીએ, બીજાને બચાવીએ, પણ મોહાંધ રહીએ, મોહાંધ તો મહાપુરુષો એને પણ અધર્મ જ કહે છે. એટલે જેમ હિંસા એ પાપ છે એમ વિકારી વૃત્તિ એ પણ એક પાપ છે. એટલે 18 પાપ સ્થાનક છે, એક નથી. એમાં પહેલા 5 મુખ્ય ગણાય, પહેલે પ્રાણાથી બાદ બીજે મૃષાવાદ, ત્રીજે દત્તાદાન, એમ 5 આવે છે. એ ભલે મુખ્ય છે પણ 5 જ છે એમ નહીં, એની પછી આવા પણ બીજા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધા પાપસ્થાનક છે. એમાં તમે હિંસા ન દેખાય, બોલો હિંસા પણ ઉન્માર્ગ દેખાય, અવળે માર્ગે જવાનું. જેમ ક્રોધ કરીએ, અહંકાર કરીએ, માયા કપટ કરીએ અને સંસારી વસ્તુઓની અતિશય આસક્તિ રાખીએ, બોલો સંગ્રહવૃત્તિ, તો આમ હિંસા ન દેખાય પણ મમતા પોષી કહેવાય ને, એટલે એને પણ મહાપુરુષો પાપસ્થાનક કહે છે. એટલે હિંસા તો જો એટલે ધર્મી થઈ જાવ એવો નિયમ નથી. એમાં તમે લઈ લો તો કઈ વાંધો નહીં, એમ તમે લઈ લે તો આવડવું જોઈએ, ખાલી બોલો લઈ લો એટલે એમ ન ચાલે. આપણે જયારે વાત ચાલે ત્યારે લઈ લેવાની વાત કરીએ અને આચરવાની વાત આવે છે કે આ કાંઈ એમાં આવ્યું એમ કઈ છૂટું પાડીએ તો એ વાત બરાબર નથી. કારણ કે પ્રસિદ્ધ અર્થ અહિંસાનો અર્થ એ કોઈને મારવું નહીં, કોઈને બોલો મારવું એ અહિંસા પ્રસિદ્ધ અર્થ છે. હવે એમાં જૂઠું ન બોલવું, ચોરી ન કરવી આ બધા પાપો સમાવેશ કરવો હોય તો થાય, પણ એટલી લાંબી બુદ્ધિ જોઈએ. સર્ગ શક્તિ આપણે કહીએ કે મેં તો હિંસા ન કરવાનું પછાણ લીધું છે, જૂઠું ન બોલવાનું પછાણ કાં લીધું છે? એના મને દુઃખ થાય પછી વાત. પેલા આપણે આપણા પાપને છુપાવવા જૂઠું બોલીએ, બોલો, આપણા પાપને છુપાવવા, એ પણ મોહનો ઉદય કહેવાય કે નહીં? બોલો, એટલે એને પણ હિંસામાં ખપાવે જ નાખી. એટલે એટલું જીવને મારવો એને જ હિંસા કહેવાય એવું નથી. પોતાના દુરાચારને છુપાવવા, બોલો, અને સંસારી વૃત્તિઓને પોષવી, એને પણ મહાપુરુષો પાપસ્થાનક કહે છે. એ જો તમે અંદર લઈ લો તો અમને કઈ વાંધો નહીં, હિંસાનો મોટો અર્થ. પણ એ ના લો ને હિંસાનો તો મારવું જ લો, અને પછી એને બકાત રાખી અને એ પાપ સેવો, અને પછી અમે હિંસા તો નથી કરી ને એમ કરીને બચાવ કરો, તો એ માર્ગ બરાબર નથી.
પોતાના સ્વભાવમાં નીકળીને પરમાં જવું, પોતાના સ્વભાવની ઘાત કરવી, એ બધી હિંસા છે.
પ્રસિદ્ધ અર્થ એ છે કે બીજાના પ્રાણ નો નાશ કરવો, પ્રસિદ્ધ અર્થ. એટલે જયારે આપણે કહીએ કે મેં અહિંસા પાળી, મેં હમણાં ભાઈ બોલ્યા આપણે અહિંસા બરાબર પાળીએ, એનો ભાવ એ તો કોઈ જીવને દુઃખ ના આપી, આપણે કોઈને મારીએ નહીં. એટલે હિંસાનો અર્થ પરના પ્રાણનો નાશ કરવો, એ અર્થમાં એ બોલતા હતા. એટલે મેં આટલી વાત સ્પષ્ટ કરી. તમે જો એવા અર્થમાં લઈ જાઓ કે ભાઈ આપણે આપણી મોહની વૃત્તિને પોષવી અને વિભાવ દશામાં જવું, એનું નામ પણ હિંસા, તો બધો અર્થ અંદર આવી જાય. અર્થ અર્થ ઉપર આધાર રાખે. મોટો અર્થ લો તો તમે અંદર બંધાઈ જાઓ, એ પણ ભેગું આવી જાય. એટલે પાળવું બહુ અઘરું પડી જાય. બોલો, પાળવું બહુ. હા, મોહ દશાને કોઈ પણ રીતે પોષીએ, બોલો, એમાં હિંસા ના કરીએ તો એ હિંસા કહેવાય. આપણે મનગમતા આહાર ભોજન શરીર શોભા એમાં વસાઈને એમાં રાજી થઈએ, એમાં આસક્તિ કરીએ, એને જ્ઞાનીઓ હિંસા કે. બોલો, હવે એ હિંસાને હિંસા સ્વીકારીએ તો અસાઈ જાય. એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે બૌદ્ધ દર્શનમાં 10 જાતના નિયમ બતાવ્યા હતા. કેટલી જાતના? 18 અને 19માં શ્લોકમાં, બરોબર. એમાં 5 મુખ્ય છે, 5 એને પુષ્ટિ કરનારા, પણ 10 પાપસ્થાનક છે. આપણે જૈન દર્શનમાં 10 નહીં પણ 18 પાપસ્થાનક બતાવવામાં. કેટલા?
18.
એટલે જેટલો એનો વિસ્તાર કરો એટલો ઓછો. મૂળ આત્માને સ્વભાવ દશામાંથી જેટલો વિભાવ દશામાં લઈ જાઓ બધું પાપસ્થાનક જ છે. હા, ઘણા થાય. 18 યાદ રાખો તો ઘણું સારું, પેટા બીજું આપણે કઈ જવું નથી. એટલે યાદ નહીં રહે એમ નહીં, એમ મારું કેવું. એટલે 18ના પેટા બિલ ઘણા પડે, ન પડે એવું નથી. જેમ 6 ક્રોધ, 7 માન, 8 માયા, 9 લોભ આવે છે ને, પણ એ 4 અનંતાનું બંધી, અપ્રત્યાખ્યાની, બોલો, પ્રત્યાખ્યાની, સંજોલન, કેટલા ભેદ થયા? બોલો, થાય કે નહીં? એમ બધામાં આવા પેટાભેદ છે. ઘણા પેટાભેદ સમજાઈએ ને તો કાલથી આવવાનું બંધ થઈ જાય, ગુચોળો થઈ જાય. આ ઝીણું ઝીણું આટલું સમજાતું, એટલે બહુ ઝીણા ઉધીનથી લઈ જતા, અમારે આટલી સંખ્યા જે ઓછી થઈ જાય. આમ જે સંખ્યા ઓછી તો છે જ, કારણ કે આવું ઝીણું ભણવાની ઈચ્છા જ ઓછી છે લોકોને. ત્યારે નાટક સિનેમા હોય, દાંડિયા રાસ હોય, નાચવું કૂદવું હોય, બોલો, પત્તા રમવા હોય, તો લોકો હમણાં ઘણા ભેગા થઈ જાય. આપણે એવી વાત છે નહીં, આપણે આત્માના કલ્યાણની વાત છે કે આપણો આત્મા કેમ કલ્યાણ પામે. કલ્યાણનો એક જ માર્ગ છે કે બને એટલો મોહનો ત્યાગ કરવો, બોલો, વિકારી વૃત્તિઓનો ત્યાગ કરવો. એટલે એની મેળે જૂઠું બંધ થઈ જાય, ચોરી બંધ થઈ જાય, બધું ઓછું થઈ જાય. પણ એમાં બૌદ્ધ દર્શનમાં 10 ભેદ સમજાયા. કેટલા ભેદ? અને એની પહેલા પાશુપત દર્શન એવા 10, એમ બધા જુદા જુદા 10 સમજાયા. હવે એનો ઉપસંહાર કરીને આમાં લખે છે 20મા શ્લોકમાં, બ્રહ્માદિ પદ વાચ્યાની કાની આહુર વૈદિકા દેય અથવા સર્વૈક વાક્યત્વાત ધર્મશાસ્ત્ર અદો અર્થકમ. હવે કોઈએ 10 કીધા, કોઈએ 18 કીધા, કોઈ 5 ભલે કીધા, તો બધાનો સરવાળો કરીએ તો વાત એક જ છે કે વિકારી ભાવમાં જવું નહીં. એ અર્થથી બધું એક જ છે. જો બ્રહ્માદિ પદ વાચ્યાની તાની, બ્રહ્મ વિગેરે પદથી કહેવા લાય એવા તે બધા પદોને વૈદિક આદિ આવવું, એ વૈદિક દર્શન છે ને વેદાંત, એમ માને છે કે જગત આખું દેશ છે બધું મિથ્યા સ્વરૂપ છે, કેમ કે મોહ કરાવનારું છે. એક બ્રહ્મ એ જ સત્ય છે, બ્રહ્મ આત્માનું સ્વરૂપ એ જ સત્ય છે. છેલ્લા એટલે બધા વાક્યોમાં આમ જો સમાવેશ થઈ જાય, અત સર્વ એક વાક્યત્વા, આ રીતે સર્વ વાક્યો એક વાક્યરૂપ થવાથી ધર્મશાસ્ત્ર અદો અર્થકમ, એથી આવું ધર્મશાસ્ત્ર અર્થવાળું બને છે. એમણે પણ એ જ કીધું કે ભાઈ જગતના બધા ભાવો મિથ્યા છે. આમ જો મિથ્યા છે એનો અર્થ એ લોકો એવો કે કાલ્પનિક છે, કાલ્પનિક નથી, હકીકત ની વસ્તુ વાસ્તવિક છે, પણ આપણા નથી. બોલો, આપણા 5-25 લાખ નું મકાન બાંધ્યું હોય તો એ મોટું અજીવ દ્રવ્ય છે. આપણે મારું મારું કરીને મોહ કરીએ, પણ હકીકતથી જીવ પ્રભાવથી જયારે અહીં આવ્યો તે ઘર સાથે લઈને આવ્યો નથી, અને મરીને પ્રભાવમાં જાય તે ઘર સાથે લઈને. આ તો ઘરનો દાખલો આપ્યો, એમ સોનું રૂપું દાગીના હીરા માણિક મોતી અહીં આવ્યા પછી જીવ કમાયો અને મરતી વખતે બધું મૂકીને જાય. એટલે જ્ઞાની કહે છે આ બધાને મારું છે એમ માન્યું એ મોહ જ આપણને મોટું પાપ સ્થાનક. એમાંથી અલિપ્ત રહેવું, બોલો, એમાંથી આ જ ધર્મશાસ્ત્ર. અત સર્વ એક વાક્યત્વા, સર્વ વાક્યોનો એક જ અર્થ એ કે તમે એમાંથી મોહ છોડી દો. આ મારું કશું છે નહીં. જેમ આપણે જાચાર છે તારીદાણા ગયા હોઈએ અને આપણે થોડા પૈસા વાળા હોઈએ છૂટવાળા, તો બહુ સારી રૂમ ભાડે લઈએ, બોલો, જરા આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો ચાલુ રૂમ લઈએ, બરોબર, ચાલુ રૂમ લો, એર કન્ડિશન ભારે રૂમ લો, પણ બધી રૂમ ભાડાની હોવાથી બોલો આપણી નથી. એટલે બોલો રહીએ ભલે આપણી માનીને, પણ હકીકત એ સમજીએ કે આપણે 5-15 દાડા જાતાના પૂરા થાય બોલો એટલે મૂકીને, એટલે 25 રૂપિયાનો ક્યાંય એમાં ખર્ચો કરવાનો આવે તો મુનિને બોલાવીએ, આપણે ના કરીએ. આવે ખરી કે નહીં? હાજી. તો એવી રીતે આ જે કંઈ અહીંયા ઉપાર્જન કર્યું, બોલો, જે કંઈ ધનને એ બધું પછી ઉપાર્જન કર્યું, માતાની કુક્ષીમાં પેલું શરીર ઉપાર્જન કર્યું, માતાની કુક્ષીમાં રહીને પેલું શું બનાવ્યું? શરીર. પછી આપણો જન્મ થયો ને, અને પછી આપણે કમાયા ભણ્યા, એ શરીરે અહીં મૂકીને જવાનું, બોલો, અને શરીરથી મેળવેલી સંપત્તિ પણ, એટલે એક પણ વસ્તુ આમાંથી લઈને જવાની. એટલે પાળીદાણી રૂમની જેમ સગવડતા હોય એ બધી આમ મૂકીને ઘરે આવવાનું, એમ આપણી સગવડતા મૂકીને જ જવાનું. એટલે એ જીવ આમાં તારું કશું છે નહીં. આવું અલિપ્ત દશાવાળું મન કરવું, બોલો, એ જ મોટી અહિંસા સમજવી. એટલે મોહનો ત્યાગ એ જ અહિંસા, આવું આમાં લાવે છે. અને ઊંડા ઊંડા વિચારો કરો, સમજાશે કે જેટલી મારાપણાની પરિણતિ થાય એટલો જીવ વધારે હિંસામાં જોડાય. આ ઘર મારું છે એમ લાગે, મારાપણું, બોલો, એટલે ને તમે સાફસુફી કરાવો, ધોળાવો, બોલો, કચરો કરાવો, બાવા બાજ્યા હોય તો બધું દૂર કરો. એટલે હિંસા આવે આવે ને આવે. અને એ ઘરનું ઘરને પોતાનું બનાવવા કઈ ઘરના કાયદામાં જૂઠું પણ જીવ કરે એ મોહ જે છે એ બધા પાપ સ્થાનકને લાવનારા. એટલે કહે છે કે આપણે આવું અમે કહીએ જૈન દર્શનમાં તો કે ભાઈ આત્મા જે છે એ સાચું તત્વ છે અને આ મોહ દશા એ આપણે ફસાવનારી દશા છે. સમજાય છે? આ બધા ઉપરનો મોહ એ જ આપણે સંસારમાં રજડાવનારો છે. એટલે 18-18 પાપ સ્થાનકમાં લગભગ મોહના સ્થાનો જ વધારે છે. 6મે ક્રોધ, 7મે માન, બોલો 8મે, 9મે લોભ, 10મે રાગ, દ્વેષ, બધા કયા સ્થાનક? મોહના. અને પેલા 5 જે સ્થાનક છે એમાં મોહના કારણે છે, વિકારી ભાવના કારણે. આ રીતે જૈન દર્શન આવું માને છે ને સમજે છે કે આત્મા એ પોતાનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ એ જ પોતાનું સ્વરૂપ અને મોહનું સ્વરૂપ કે વિકારી વૃત્તિ એ બધું પર સ્વરૂપ એ આપણે તજવા જેવું ગણવાનું. હવે એને બદલે વેદાંત દર્શન શું કહે છે કે આ જગત આખું મિથ્યા છે. બોલો, આત્મા એ સત્ય છે. મિથ્યા છે એટલે શું? આપણું નથી એમ નહીં, છે જ નહીં કશું. જેમ ઝાંઝવાનું જળ આપણે દૂધ જતા હોઈએ તો સડક ઉપર તમને ધોળું ધોળું પાણી દેખાય, બધું ધોળું ધોળું, પણ પાણી હોતું એમ આ જગત આખું મિથ્યા છે અથવા કાલ્પનિક છે, વાસ્તવિક કશું
નથી.
આવું વેદાંત દર્શન કહે છે. એની વાત થોડી લખે છે કે બ્રહ્માદી પદ વાચ્યાની, બ્રહ્મા એ સાચું તત્વ છે, બ્રહ્મા વીર પતિ વાચ્ય તે બધી વસ્તુઓ છે એમ વૈદિક દર્શનકારો કહે છે. અત્ર સર્વ ઐક્ય વાક્યત્વા, એથી સર્વે વસ્તુઓનું એક વાક્યતા હોવાથી અદ ધર્મશાસ્ત્રમ અર્થકમ, આ ધર્મશાસ્ત્ર એ સાર્થક છે. આપણે વસ્તુ છે માનીએ માત્ર એનો મોહ ખોટો છે. આ મકાન છે ખરું પણ આપણું નથી ને આપણે આપણું માનીએ એ ખોટો રસ્તો છે. એ વેદાંતિ એવું કરીને આ કશું છે જ નહીં, જાજવાના બધું જળ જેવું છે, એક બ્રહ્મા એ સત્ય છે. અહીંથી બધા દર્શનો થોડા થોડા જુદા પડે. કાલ્પનિક જેટલી વસ્તુ તમને દેખાય છે એ બધું ભ્રમ છે. જેમ આંખે અંધારા આવતા હોય ને ત્યારે સામેની વસ્તુ હોય તો ના દેખાય, આવું બને જ નહીં. આંખમાં દોષો હોય તો આ સિંગલ અક્ષર હોય ડબલ અક્ષર દેખાય હોય નહીં. એમ આ જગતનું સ્વરૂપ બધું જે કંઈ દેખાય છે બધું કાલ્પનિક છે, મિથ્યા છે, મોહ ઉત્પન્ન કરનારું છે, આવું વેદાંતિઓ કહે છે. આપણે આવું નથી કહેતા, આપણે એમ કહીએ છે વસ્તુ સાચી. બોલો, આપણી નથી અને એને આપણે આપણી માની લીધી છે. એ મોહ કર્યો એ ખોટો છે, વસ્તુ મિથ્યા નથી. જેમ ધારો કે મોબાઈલ છે કે કેબલ છે તો છે જ, વસ્તુ છે, વસ્તુ કાલ્પનિક નથી. પણ વસ્તુને મારી માનીને મોહ કર્યો એ આપણે ખોટો રસ્તો અપનાવ્યો. એ શું કે છે, આ બધું કશું છે જ નહીં, બ્રહ્મ એ જ એક સત્ય છે. એટલે એમનું વાક્ય આવું છે, જગત મિથ્યા બ્રહ્મ સત્યમ, બ્રહ્મ એ સાચું તત્વ, આખું જગત મિથ્યા. એટલે હું, એટલે મારો આત્મા એ જ બ્રહ્મા, જગત આખો મિથ્યા. એટલે અહીંયા વેદાંત દર્શનથી જૈન દર્શન થોડું છૂટું પડે છે. આખું જગત મિથ્યારૂપ નથી, સત્યરૂપ છે. આ ધારો કે ભાઈ પથ્થર છે કે આ થાંભલો છે તો છે, તમે નદી જાઓ તો ભીટકાવ, વસ્તુ શૂન્ય નથી. પણ એ થાંભલો આપણો નથી, એટલે બહુ રૂપાળો હોય, દેખાવડો હોય, એટલે મમતા કરવી એ આપણી ભૂલ છે. પણ પથ્થર જ નથી, શૂન્યતા છે, આવું નથી. સમજાવ જીરો બ્રહ્માદી પદ વાચ્યાની, બ્રહ્મા વગેરે જે પરમાત્મા વાચક પદો છે તાની આવું તે સાચા છે એમ વૈદિક દર્શનકારો કહે છે. તેથી જેમ આપણે પણ આત્માના સ્વરૂપને હાચું કહીએ, બાકીનું બધું સ્વરૂપ આપણે બોગસ કહીએ, બોગસ એટલે આપણું નથી. સમજાય છે? એ એમ કહે છે બાકીનું સ્વરૂપ કામનું નથી એટલે બોગસ છે. એમનામાં આપણા અર્થમાં ફરક છે કે બાકીનું શુદ્ધ છે જ નહીં, શૂન્ય છે. આપણે કે શૂન્ય નથી, સ્વરૂપ છે પણ આપણું નથી. બોલો, આપણું અને આપણા કામનું નથી. આ જેટલી રોડ ઉપર મોટરો દોડે એ કઈ મોટરો નથી એમ નહીં, મોટરો તો એટલે કોઈ વચ્ચે ઉભો એક્સિડેન્ટ થાય ભાગે ખરું, એ વસ્તુ છે પણ આપણી નથી. એટલે ગમે એટલી સારી મોટર હોય તો એના ઉપર મોહ કરવો આપણા માટે ન કામ. એમ જગતના ભાવો ગમે એટલા રૂપાળા મોહક દેખાવડા હોય તો પણ એમાં મોહ કરવો ન કામ. જૈન દશા આવું સમજાવે છે. આ શું કહે છે કે આત્મા સિવાય આત્મા એ જ બ્રહ્મ છે, બાકીનું બધું છે જ નહીં. ચલીના વિચારની જેમ અથવા ઝાંઝવાના જળની જેમ તમને દેખાય છે ખરા, બધું દેખાય છે પણ શૂન્યવત છે. આવું કોણ કે છે? વેદાંત દર્શન. એટલે કે જે ધર્મની બાબતમાં બધાનું મત એ છે કે તમારું પોતાનું જે સ્વરૂપ છે બોલો એને તમે તમારું માનો. તો આપણે પણ એ કહ્યું આત્માના જે જ્ઞાનાદી ગુણો એને જ આપણે પોતાના માનવાના અને એને જ મેળવવા પ્રયત્ન. સંસારિક સમૃદ્ધિ મળે તોય ઠીક, ના મળે તોય ઠીક, ઓછી મળે તો લોકો ઓછામાં ચલાવે છે, વધારે મળે તો વધારેમાં ચલાવે છે, પણ એ વસ્તુ કંઈ આપણી નથી. કેમ કે આપણે લાયા બી નથી, આપણે લઈ જવાના પણ નથી. એટલે આપણે આવું સમજાઈએ. અને એ કઈ બધી બાહ્ય વસ્તુઓ બોગસ છે, મિથ્યા છે. ખ્યાલ ધર્મશાસ્ત્ર એ સાચું તત્વ છે. જોયું સર્વ એક વાક્ય ધર્મશાસ્ત્ર અદો અર્થકમ, એથી ધર્મશાસ્ત્ર એ જ આપણને અર્થવાળું છે, પ્રયોજન વાળું છે. આ કોની વાત કરી મેં? વેદાંત. સમજાવું એ વેદાંતિઓ આખું વિશ્વ એકરૂપ માને છે, આખું વિશ્વ બ્રહ્મરૂપ છે, બાકી બધી વસ્તુ કલ્પના છે. શ્લોક 21. ક્વચે તદ સંભવો યુક્ત ઇતિ ચિંત્ય મહાત્મના શાસ્ત્ર પરીક્ષમાણેન અવ્યાકુલેન અંતરાત્મના. એટલે હવે આમાં કયું શાસ્ત્ર સાચું? કયું? વેદાંતનું સાચું કે જૈન દર્શનનું સાચું કે બીજા દર્શનનું સાચું? ક્વ એતદ સંભવો યુક્ત, ક્યાં સાચાપણાનો સંભવ યોગ્ય છે? કઈ વસ્તુ સાચી બોલો સંભવી શકે? એ મહાત્મા એ વિચારવું. ચિંત્ય મહાત્માના બોલો મહાત્મા એનો વિચાર કરવો. શાસ્ત્ર પરીક્ષા માને ને શાસ્ત્રોની પરીક્ષા કરતા એવા મહાત્માઓએ આ તત્વ વિચારવું. જરા પણ આકુલ વ્યાકુલ થયા વિના અવ્યાકુલેન અંતરાત્મના, જે વાત આપણે ક્યારેય સાંભળી ના હોય, માની ના હોય, એવી વાત આપણી આંખ સામે આવે ત્યારે આપણે જરા આકુલ વ્યાકુલતા આવી જાય. શું આવી જાય? આ વેદાંતની વાત સાંભળીએ ને ત્યારે ઘણી વાર આકુલ વ્યાકુલતા આવી જાય. એ શું કે આપણો આત્મા એ સાચો તત્વ છે, બાકીનું બધું કાલ્પનિક છે, બધું મિથ્યા છે, બધું વસ્તુ છે જ નહીં. જેમ ઝાંઝવાના જળમાં દેખાય જળ પણ ત્યાં જાઓ ને તો ભૂમિ જ હોય, જળ હોય જ નહીં. તમે રોડ ઉપર ગાડી દોડાવતા હો અને ઉપરથી સૂર્ય પડતો થકો તો આગલા રોડ ઉપર પાણી પાણી દેખાય, પણ ગાડી ત્યાં પહોંચે ને ત્યારે રોડ જ હોય. એટલે જેમ શૂન્ય છે એવું આ જગત નથી. એમ જગત આવું શૂન્ય રૂપ નથી, આપણે આમ કહીએ. આ લોકો બધું શૂન્ય છે, બ્રહ્મ એ સાચો આત્મા છે. એટલે ધર્માથી જીવે આ વાતનો બહુ અભ્યાસ કરવો, પરીક્ષા કરવી અને એમાં સાચું તત્વ શું છે એ જાણવું. કેટલું શાસ્ત્ર પરીક્ષમાણેન, શાસ્ત્રની પરીક્ષા કરતા અવ્યાકુલેન આકુલ વ્યાકુલ થયા વિના અંતરાત્મના, આત્માને અંદર પરોવીને ઊંડું ચિંતન કરવું કે આ બધું સંસાર બોગસ છે કે સંસાર તો વાસ્તવિક છે, આપણા કામનો નથી. એવું બને કે ના બને? કોક વધારો એથી જૂઠી વસ્તુઓ પડી હોય, ખાધેલું પીધેલું વધેલું, તો આપણા કામનું નથી એમ કહેવાય. બોલો, પણ વસ્તુ જ નથી એમ ના કહેવાય. આ અઠવાડિયે વધે બોલો, એ ભલે આપણે એને ખાતા નથી, પીતા નથી, એને જોતા નથી, સુખ ચડે એટલે આપણે બહાર મૂકી દઈએ, પણ એ વસ્તુ નથી એમ ના કહેવાય. એમ જાણું શૂન્યતા નથી. એટલે આ લોકો શું માને છે, આત્મા એક તત્વ, બ્રહ્માત્મા એક તત્વ, બાકીનું જગત આખું મિથ્યા. એટલે અહીંયા આપણે એમની સાથે થોડો વિચાર ભેદ ચાલે છે. કોની સાથે? વેદાંતથી. એટલે કે જે મહાત્માઓએ શાસ્ત્રની પરીક્ષા કરીને આકુલ વ્યાકુલતા લાયા વગર અંતરાત્માથી આ શાસ્ત્રોનો અભ્યાસ કરવો, ઊંડો અભ્યાસ કરશો તો જ તમને સાચું તત્વ મળશે. નહીં જુદા જુદા દર્શનોની વાત સાંભળો ને ભાઈ, તો આમ માથું ઘણી વાર એટલું બધું ચિત્ર વિચિત્ર થઈ જાય, કોનું માનવું ને કોનું ન માનવું. એટલે ઘણી વાર ઓછા અભ્યાસી જીવને ઘણા દર્શનોની વાત ન પણ સમજાવાય, બહુ ઊંડો ચિંતક જીવ હોય એને જ સમજાવાય. આ તો ગાંડો થઈ જાય દીધા, એક આમ કે બીજો આમ કે ત્રીજો આમ કે, આમ સાચું શું માનવું? એટલે પોતાની બુદ્ધિ કામ ના કરતી હોય ત્યાં ઘણાનું સાંભળવાથી જીવ આખું વ્યાકુળ થઈ જાય. હવે શ્લોક 22મો, પ્રમાણ લક્ષણ આ દેશુ ન ઉપયોગ કશ્ચન તદનિચ્ચે અવસ્થાન અન્યાર્થ સ્થિતિ રહેત. કદાચ કોઈ વસ્તુને આપણે સિદ્ધ કરવા એના લક્ષણો જોઈએ, એના પ્રમાણ જોઈએ, ખરું? પણ વસ્તુને સમજાવવા માટે જે પ્રમાણ મૂક્યું એ પ્રમાણને જોવા પછી બીજું પ્રમાણ લાવવું પડે, બીજા પ્રમાણે જોવા, એટલે એનો છેડો ક્યારે આવે નહીં. જેમદાર તમે એક વાત મને પૂછી, મેં કીધી, પણ મેં કીધી ધીરુભાઈએ કીધી સાચી હોય નહીં સ્વીકારી, એટલે તમે આમને પૂછો. એક કે બરાબર છે, પણ આ ભાઈ ટેકોપુરે સાચું હોય નહીં સ્વીકારી. એટલે આમ જોવા જઈએ તો છેડો આવે નહીં. એટલે પ્રમાણ અને લક્ષણ વગેરેનો બધે ઉપયોગ કરાતો નથી. ન ઉપયોગો કશ્ચન, બધે ઉપયોગ ના કરાય. ક્યાંક કરીએ કે જે ધુમાડા દેખાય છે એટલે આગ હોવી જોઈએ, બોલો, બાર દસ બાર જોડી ચમકર પડ્યા છે એ દસ બાર માણસો અંદર બેઠેલા હોવા, આમ ક્યાંક અનુમાન લગાવીએ, બોલો ક્યાંક, અને ક્યાંક આવું અનુમાન ન પણ લગાવીએ. ક્યાંક નાની કે આવું છે કે આ નિગોદના જીવો અહીંયા ભરેલા છે, હા સાહેબ આપકો એ બધું બરાબર નહીં બેઠું. એટલે બધે પ્રમાણ અને લક્ષણ એનો કોઈ ઉપયોગ કરવાનો હોતો નથી. આપણો આત્મા આ શરીરમાં જ વ્યાપ્ત છે, શરીર બહાર આત્મા નથી, આવું જૈન દર્શન કહે છે. હવે કોઈ શી ખાતરી આપણો આત્મા સર્વવ્યાપી નહીં હોય અને શરીરમાં જ હશે? તો આત્મા કંઈ દેખાડી શકાય એવી ચીજ નથી. એટલે જ્ઞાનીના વચનને બધું પ્રમાણ માનવું જોઈએ, એમાં બીજા કોઈ પ્રમાણોની જરૂર પડતી, એટલે પ્રમાણ લક્ષણ વગેરેનો બીજો કોઈ ઉપયોગ અહીંયા નથી. જો એનો નિશ્ચય કરવા જઈએ તો અનવસ્થાના છેડો જ ના આવે. તમે કહ્યું, તમે મને પ્રશ્ન કર્યો, મેં આમ કહ્યું, મેં એમ કહ્યું ધીરુભાઈએ કહ્યું સાચું છે ને શું કરી, ત્રીજા પૂછ્યું, પણ ત્રીજાએ ટેકો પૂર્યો, પણ ત્રીજાએ કીધું એ સાચું છે ને શું ખાધું. આમ જો પરંપરા ચલાવીએ તો એનો છેડો આવે અન અવસ્થાના, છેડો જ આવે નહીં. અન્યથા અર્થ સ્થિતિ, અને એમ કરતા અન્યથા ક્યાંક બીજા અર્થની સિદ્ધિ થઈ જાય. જે ચાલતી હોય એમાં તમે આગળ આગળ પૂછપૂછ કરો તો બીજા માણસોને સંયોગસમ જુદો હોય તો કંઈક જુદું સમજાય. એટલે એકની એક વાર ચાર જણને પૂછપૂછ કરીએ બોલો જા તો ચારે જણ જુદું જુદું સમજાવે, એટલે આપણે વધારે દ્વિધામાં પડીએ, વધારે મૂંઝવણમાં પડીએ. એટલે જ્ઞાનીની વાત હંમેશા સ્વીકારી લેવી, બહુ પૂછપૂછ કરવું, કેમ કે બધી વસ્તુ પ્રત્યક્ષ દેખાડાય એવું છે જ નહીં. બોલો બધી વસ્તુ, એટલે જ્ઞાનીના વચનોને જ આપણે પ્રમાણ માનીને આગળ ચાલવું. આપણે કહીએ કે આમ 14 લાખ લોક જેટલું લોકાકાશ છે, બોલો 14 લાખ લોક જેટલો ઊંચાઈમાં, અહીંયા પોળીમાં 5 રાજ, મચ્છમાં 1 રાજ, નીચે સાત રાજ. આવું આવે છે ને કર્મગ્રહ. હવે કોઈ પૂછે કે આ શી ખાતી આટલું જશે એનું? હવે તમે હોજ ને પૂછો ને બોલો, તું આનો જવાબ કઈ આવવાનો? કારણ કે કેવળ જ્ઞાની છે, કોણ આ બધું કહી શકે? એટલે ઘણી જગ્યાએ પ્રમાણના લક્ષણની બહુ જરૂર હોતી નથી. જ્ઞાનીનું વચન એ જ પ્રમાણ એમ માનીને બોલો ધર્માથી જીવે ચાલવું. અન્યથા જો આમ નહીં કરો તો કોઈ વસ્તુનો છેડો આવશે નહીં. કારણ કે પૂર્ણ જ્ઞાન આપણી પાસે છે નહીં. બોલો, પૂર્ણ જ્ઞાન અને આવા તર્કથી પૂર્ણ જ્ઞાન થાય નહીં. એટલે બધી વસ્તુ તર્કથી સમજાય એવો નિયમ હોતો. શ્લોક 23, પ્રસિદ્ધાની પ્રમાણાની વ્યવહારસ્થ તત્કૃત પ્રમાણ લક્ષણ છે ઉક્ત જ્ઞાયતે ન પ્રયોજનમ. પ્રમાણો બહુ પ્રસિદ્ધ છે. મુખ્ય બે પ્રમાણ બોલો, એક પ્રત્યક્ષ પ્રમાણ, બીજું પરોક્ષ પ્રમાણ. જે આપણે સાક્ષાત દેખાય એને પ્રત્યક્ષ પ્રમાણ, અને જે કલ્પના કરીને જાણીએ એ અનુમાન પ્રમાણ. જેમ આપણને કોઈ એમ પૂછે કે આ ક્લાસમાં કેટલા ભાઈ બહેનો હતા, ત્યારે આપણે ગણીને કહીએ કે 20 જણા હતા, તો એ આંખે દેખ્યા છે, ગણ્યા છે, એટલે 20 હતા, એ પ્રત્યક્ષ કહેવાય. શું કહેવાય? અને બહાર ઉભા હોઈને કોઈ કે કેટલા જણા ક્લાસમાં છે, રંજના માણસો દેખાતા ના હોય, એટલે બહારના ગાડીઓ જોઈને ચંપલ જોઈને કહીએ કે 15 જણા 20 જણા છે, એ અનુમાન કહેવાય. શું કહેવાય? હવે અનુમાન કોઈ વાર સાચું પડે ખોટું પડે. જેમ તમે ચંપલ જોઈને કહો તો ચંપલ લગભગ બધા પહેરીને આવ્યા હોય, એટલે 20 માણસો 20 જોડી હોય, અને 20 જોડી દેખો એટલે 20 કહી શકો. પણ ગાડી 5 દેખો ને એટલે 5 માણસો એવું નહીં, એક ગાડીમાં 5 માણસો આવ્યા હોય એવું બને. એટલે અનુમાન ક્યારેક આવું પણ હોય છે. એટલે પ્રસિદ્ધાની પ્રમાણાની, આ વસ્તુને જાણવા માટેના આવા પ્રમાણો શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પ્રત્યક્ષ અને અનુમાન મુખ્ય બે, બાકી 4 આવે છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. બોલો, પ્રત્યક્ષ, ઉપમાન, આગમ. આગમ એટલે કેટલીક વસ્તુ પ્રત્યક્ષ ના દેખાય, અનુમાનથી ના દેખાય, જ્ઞાની એ કહ્યું એટલે માની લેવાનું. એ કેવળ એ કહ્યું એટલે માની લેવાનું. જેમાં 14,000 લોકનો લોકાકાશ છે, બોલો, એ ગમે એવું તમે કરો તો એ તમને દેખાવાનું નથી. અનુમાનથી પણ તમારી પાસે કંઈ સાબિત કરો એવું છે નહીં. સમજાય છે? એટલે જ્ઞાનીના વચનથી સ્વીકારવાનું. અથવા કંદમૂળમાં અનંત જીવો છે, બોલો, એટલે આ વચનો પ્રત્યક્ષથી દેખાય એમ નથી, અને અનુમાનથી પણ આ બધી સાબિત થાય એમ નથી. એટલે જ્ઞાનીઓએ જે કહ્યું બોલો એ કહેવાય આગમ પ્રમાણ. આ બધા પ્રમાણો પ્રસિદ્ધ છે. સત્કૃત વ્યવહાર, દુનિયામાં જે વ્યવહાર કરાયો છે એ પ્રમાણો વડે જ કરાયો છે. આપણા જૈન સમાજમાં કંદમૂળ નહીં ખાવાનો જે વ્યવહાર છે એ મોટો જ્ઞાનીઓએ જોયું છે. તો ને આપણે ગમે એટલું જોઈએ તો એમાં અનંત જીવ દેખાવાના નથી. જ્ઞાનીએ જોયા એટલે આપણે છોડી દીધું. હવે કોઈ આગ્રહ રાખે કે મને તમે અનંત જીવો દેખાડો તો જ હું કંદમૂળ છોડું, અનંત જીવો મને દેખાતા નથી હું નહીં છોડું, તો આપણે કહું તું જાણ તારું કામ જાણે. પણ અમે કંઈ એમાં અનંત જીવો દેખાડી શકીએ? બોલો, એવું નથી. જ્ઞાનીનું વચન છે. આજે દ્રષ્ટાંત આપું છો, એ જે 14,000 લોક આવા જ છે, નીચે 7 નારકી છે, ઉપર 12 બધા દેવલોક છે, એટલે આ જ્ઞાનીના વચનથી જ માનવાનું રહ્યું ને. બોલો, ગમે એટલા તર્ક કરીએ તો આપણે એને સાબિત કરી શકીએ એવું આપણી ભાઈ નથી. એટલે સત્કૃત વ્યવહાર, આ પ્રમાણોથી કરાયેલો બધો વ્યવહાર છે. પ્રમાણ લક્ષણ છે ઉક્ત, એટલે પ્રમાણોનું જે લક્ષણ એની ઉક્તિમાં બીજું કંઈ પ્રયોજન નથી. આ બધા પ્રમાણો શાસ્ત્રમાં જે બતાવાય અને લક્ષણો બતાવાય એનું કારણ એ કે વસ્તુ આવી હોય તો એ પ્રમાણપૂર્વક નહીં કહેવાય, અને વસ્તુ યુક્તિયુક્ત ના હોય તો વિના પ્રમાણવાળી કહેવાય. જેમ કોઈ માણસ બોલે કઈ વાત કોઈ તું કહે છે મને તારી વાતમાં પ્રમાણ શું એટલે યુક્તિ શું એટલે કેટલીક વસ્તુ યુક્તિ ગમ્ય હોય અને કેટલીક વસ્તુ બરો યુક્તિ વગરની હોય પણ જ્ઞાનીએ જોયું હોય એટલે આપણે સ્વીકારી લીધું હા પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અને આગમ આમ ચાર પ્રમાણ આવે ન્યાયમાં ચાર આવે છે જૈન દેશોમાં બે જ આવે પ્રત્યક્ષ અને પરોક્ષ શું આવે એમાં પરોક્ષમાં બધા પ્રમાણ આવે અનુમાન ઉપમાન આગમ આ બધા પરોક્ષના બે સમજો પ્રત્યક્ષના બે ભેદ એક ઇન્દ્રિય પ્રત્યક્ષ અને એક આત્મ પ્રત્યક્ષ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આ બધા ઇન્દ્રિય પ્રત્યક્ષ અવધિ જ્ઞાન મનપ્ર જ્ઞાન એ કેવળ જ્ઞાન એ આત્મ પ્રત્યક્ષ આ બધા પ્રમાણના ભેદો આવે જેનાથી વસ્તુ જણાય એવા જ્ઞાનનું નામ પ્રમાણ જેનાથી એવું જે જ્ઞાન એ પ્રમાણ એ જ્ઞાનના આ બધા ભેદ કોઈકને બોળો અનુભવ દુનિયાનો હોય તો આપણે એને આગળ બેહાડીએ ને અને કંઈક બોલો ભાઈ આ વસ્તુ તમે સમજાવો કેમ કે એને એ બધી વસ્તુનો ખ્યાલ છે એટલે એ જ્ઞાન હોવું એ જ પ્રમાણ અને એના ઉપર આપણને વિશ્વાસ હોય એટલે એ જે સમજાવે આપણે સ્વીકારી લઈએ એમાં મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય અને અવધિ જ્ઞાન મનપ્ર જ્ઞાન કેવળ જ્ઞાન એ આત્મ પ્રત્યક્ષ આત્મા પોતે જોઈ શકે અરે હું મારી આંખે તમને જોઉં એ મતિ જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન જો આંખ બંધ હોય તો કંઈ ના દેખાય એટલે આત્મા જોઈ શકતો નથી ઇન્દ્રિયના સહારાથી જોવે છે પરદ્રવ્યના એટલે એને ઔપચારિક પ્રત્યક્ષ કહેવાય બેઠું પ્રત્યક્ષના બે ભેદ તત્ર શ્લોક 24 તત્ર આત્મા નિત્ય એવેતિ એસામ એકાંત દર્શન હિંસાદય કથમ તેસામ કથમ અભી આત્મનો અભ્યાસ હવે થોડી ચર્ચા ચલાવે છે જો ન્યાય વેદાંત દર્શન અને પેલું સાંખ્ય દર્શન આ બે ને ન્યાય અને વૈશેષિક આ બધા દર્શનો આત્માને નિત્ય માને છે કેવું માને છે એકલો નિત્ય અને બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય ક્ષણિક માને છે સમજણ હવે જૈન દર્શન વાળા આનું ખંડન કરે છે કે જો આત્મા એકલો નિત્ય જ હોય બોલો તો તમે કોઈને મારી નાખો તો એ મરતો નથી એનો આત્મા તો નિત્ય છે તમે માન્યું છે બોલો તમે શું માન્યું આત્મા નિત્ય કાયમ રહે છે તો કોઈનું ખૂન કરો તો એનો આત્મા મરતો નથી જો હિંસા વિગેરે કશું ઘટશે નહીં તો હિંસા વિગેરે કશું ઘટે નહીં ને શું થયું આત્મા એકલો નિત્ય જ હોય બોલો તો એ કાયમ રહેવા વાળો જ થયો ને તો હવે તમે એને ખૂન કરો તો એનો આત્મા તો રહે જ છે એવો અર્થ્યો તો દોષ તો લાગી દોષ લાગે જ નહીં અને ગુનો ગણાય નહીં જો સત્ર આત્મા નિત્ય એવો આત્મા નિત્ય જ છે એવું એ સામ જે લોકો માને છે એ એકાંત દર્શન સમજવું તે સામ તેઓને કથમ અપી કેમે કરી હિંસા વિગેરે દોષો ઘટે નહીં કેમ ઘટે કેમ આત્માનો અવ્યય છે આત્મા મળતો જ નથી તમે ગમે એમ ચપ્પુ ઉલાવો તો એનો મત છે આત્મા નિત્ય એટલે આત્મા મળતો નથી તો એની હિંસા થઈ કહેવાય નહીં આ બૌદ્ધ ભાઈ સાંખ્ય દર્શન વેદાંત દર્શન આત્માને કેવું માને છે એટલે એને કહે છે તમે આ નિત્ય માનશો તો તમને આવો દોષ આવશે હવે બૌદ્ધો કેવું માને છે આત્માને બોલો અનિત્ય એને કહે અનિત્ય એટલે ક્ષણિક હોય એક ક્ષણ બીજા ક્ષણ નહીં હવે ક્ષણ માત્ર જો આત્મા રહેતો હોય તો મેં તમને કાલે 500 રૂપિયા ઉછીતા આપ્યા અને આજે હું તમારી પાસે માગું કે તમે મને આપવા આવો એ વ્યવહાર નહીં ઘટે કારણ કે આપનારો આત્મા ગયો બોલો લેનારો આત્મા પણ ગયો હજી સમજાવું નહીં એ અહીં તો મોહ ના કારણે એ તો લેનાર છે એટલે ગમે, હમણાં તમે કોઈ ના આપ્યા હોય ખબર પડે. એટલે જો આત્મા ક્ષણિક માનશો બોલો તો પણ બધા વ્યવહાર નહીં ઘટે. ઘટે કોઈ સ્ત્રી પુરુષ ના લગ્ન થયા અને ક્ષણિક હોય તો પેલો પુરુષે બદલાઈ ગયો, પત્નીએ બદલાઈ ગયા, હજી નહીં સમજાણ તો જગતની વ્યવસ્થા જ નહીં ઘટે. મને એકાંતે અનિત્ય માનવું કે એકાંતે નિત્ય માનવું આ વાત વ્યાજબી. જૈન દર્શનકાર આવું કહે છે કે દરેક પદાર્થો બોલો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એટલે નિત્ય નિત્ય ઉભય આત્મા છે, જેને આપણે સ્યાદવાદ કહેવાય, સમજાય છે. એટલે એટલું નિત્ય માનવામાં આવો દોષ આવે એનું. સત્ર આત્મા નિત્ય એવો, આત્મા નિત્ય જ છે એવું એસામ એકાંત દર્શન, જેઓનું આવું એકાંત દર્શન છે તેસામ તેઓને હિંસા દયક કદમ, હિંસા જૂઠ વિવેક કેમ કરશે? કારણ કે આત્માનો અવ્યય છે, આત્મા ક્યારેય નાશ પામતો એમની દ્રષ્ટિએ. એટલે એમના મતે આવી તકલીફ થવાની, એટલે આ વાત એમની વ્યાજબી નથી. શ્લોક 25, મનોયોગ વિશેષસ્ય ધ્વંસો મરણમ આત્મન હિંસા તચ્ચે ન તત્વસ્ય સિદ્ધિ રથ સમાજ. હવે સાંખ્યવાદીઓ એવું કહે છે કે આત્મા છે નિત્ય બોલો, પણ એને મનનો યોગ થાય બોલો ત્યાં સુધી જીવે, અને મનનો યોગ પૂરો થાય એટલે મૃત્યુ પામી જાય. આ પણ કેમ ઘટે? જો નિત્ય હોય તો કાયમ એક જ સ્વરૂપ વાળો વસ્તુ રહે બોલો, વસ્તુ કાયમ મારે મન યોગ આવે ત્યારે જીવે અને મન યોગ નો વિયોગ થાય એટલે મૃત્યુ થાય, એ પણ નિત્ય કેમ કહેવાય? એ લખી જો, મનોયોગ વિશેષસ્ય, જે મનનો યોગ વિશેષ છે એનો જે ધ્વંસ થાય એને જ આત્માનું અમરણ, એને આત્માનું મરણ કહેવાય. અને એને હિંસા તચ્છે, જો એને તમે હિંસા કહેશો તો તત્વસ્ય સિદ્ધિ અર્થ સમાજ, તો અર્થ સમાજની તત્વ સિદ્ધિ થઈ, તો એનો જે થયો આનો આજ આત્મા મન વાળો હોય ત્યારે જીવે છે બોલો, મન વગરનો હોય ત્યારે મૃત્યુ પામે છે. આત્માની બે અવસ્થા, એક જીવન એક મરણ. તો વાસ્તવિક તો અનેકાંત જ થયું ને, એક અવસ્થા ક્યાં રહી? મારી એકાંત નીચે ના રહી, અથવા દાર્શનિક વાત ચાલે છે એમ કરીને સાંખ્યની વાતનું પણ એમને ખંડન કર્યું. નહી તેથી બુદ્ધિ કરતા દુઃખોત્પાદ રૂપે એમ અવચિતમ પુંસી ભેદાગ્રાત્યા પરમાર્થ અવ્યવસ્થિત. હવે અહિંસાની કોક આવી વ્યાખ્યા કરે છે કે બુદ્ધિમાં બોલો દુઃખનો ઉત્પાદ કરવો એનું નામ હિંસા. એ કોઈની પણ બુદ્ધિમાં દુઃખ થાય એવું બોલવું ચાલવું ને વર્તવું એનું નામ હિંસા. એટલે બધાને વાલા જ લાગવું, એટલે આમ જ જો અર્થ હોય તો પણ પુરુષના ભેદના આગ્રહથી આ હિંસા વસ્તુ તો પુરુષની ચેમ થતું નથી. એટલે આપણો આત્મા બીજાને જરા પણ દુઃખ થાય એવું બોલે બોલો તો હિંસા લાગી જાય, તો આપણે કોઈને ઠપકો આપવાનું કે કોઈને ઉત્તમ આચારો વિશે વ્યાખ્યાન કરવાનું રહેતું જ નથી, કોઈની ભૂલ કાઢવાનું રહેતું જ નથી. એટલે કે જે ન એતી બુદ્ધિ કરતા દુઃખ ઉત્પાદ રૂપાયમ, એમ એટલે આ હિંસા એ દુઃખના ઉત્પાદરૂપ છે આવું અને બુદ્ધિમાં રહેલી છે આવું માનવું ઉચિત નથી. જો આવું માનશો તો પુંસી ભેદ અગ્રાહ, પુરુષમાં ભેદનો આગ્રહ થવાથી સસ્યા તે હિંસા પરમાર્થ અવિજે પરમાર્થી હિંસા રહેતી નથી. પુરુષે પુરુષે ભિન્ન ભિન્ન સ્વભાવ છે ને બરો, કોઈનો સ્વભાવ કઈ ને કોઈનો સ્વભાવ કઈ, તો બધે ઠેકાણે બધાના મન સચવાય બોલો આવો નિયમ રહેતો નથી. એટલે બધાના મન હાચવવા એ જ અહિંસા. આમ જો કહીએ તો કોઈને સમજાવવાનું, કોઈને શિખામણ આપવાની, કોઈને માર્ગ બતાવવાનો હેતુ નથી. અને તો એ જગતમાં આપણે ઉપકાર નહીં કરી શકીએ. મારે હિંસાનો આ અર્થ પણ વ્યાજબી નથી. ત્યારે શું અર્થ કરો? શ્લોક 27, નચે હિંસા પદમ નાશ પર્યાયમ કથમપી હો જીવસે કંદ નિત્યતે અનુભવ બાધકમ ભવે. એટલે હિંસા પદનો અર્થ વસ્તુનો નાશ થઈ જવો, આવો અર્થ તમને બેસે નહીં. ત્યારે આત્માને એકાંતે નિત્ય માનશો તો. હવે આત્માને જો એકાંતે નિત્ય માની તો આત્મા તો કાયમ રહેવાનો જ છે. આત્મા જીવશે એકાંત નિત્યત્વે, જીવને એકાંત નિત્ય માનશો તો. હિંસા પદમ નાશ પર્યાયમ, હિંસાનો અર્થ નાશ થવું, આવો અર્થ કેમે કરી ઘટશે નહીં. કેમે કરી માટે પહેલા જ સમજી લો કે આત્મા એકલો નિત્ય નથી. કથનચિત નિત્ય છે ને કથનચિત અનિત્ય. દ્રવ્યથી નિત્ય છે, બોલો, પર્યાય છે
અનિત્ય.
હું તો વાત જે એમણે છ પદ કીધા છે એ વાત છે એવું નહીં. અરિયન ભગવંતોએ જે કીધું છે એ છ પદમાં આવે છે, સમજાણું. અરિયન ભગવંતો જે આ કીધું છે અને એનો જેને જેને અભ્યાસ કર્યો એને મોડે આ જ વાત નીકળે છે. એટલે શ્રીમદજીએ ભગવાન અરિયનની વાણીનો અભ્યાસ કરીને છ પદ કીધા છે. એવું નહીં શ્રીમદજીએ કીધું છે એ સાચું છે એમ નહીં, પણ અરિયન ભગવંતોએ પોકારીને આ કીધું છે અને એમને એમનો અભ્યાસ કર્યો. હે, હા બસ એમ જીનેશ્વરે કહેલું એમને કહ્યું એટલે એમની વાત સાચી છે. આપણે એમને કહ્યું એટલે સાચું એમ નહીં કહેવાનું, ખરાબ. કારણ કે આપણે સર્વોપરી કોણ છે? જીનેશ્વર. અને જીનેશ્વરના અનુયાયીઓમાં જેમ આચાર્ય આવે, ઉપાધ્યાય આવે, સાધુ આવે, એમ સારા અભ્યાસી કોઈ સંસારી ગ્રસ્ત હોય તો એ આવે, એમાં શ્રીમદજી પણ આવે. સમજો, એટલે આમ જેને જેના વિતરાગના શાસ્ત્રનો અભ્યાસ થાય છે એટલે આવું જ બોલે. શું કામ બીજું બોલે? કે દરેક દ્રવ્યો આત્મા એક નહીં, આ અજીવ દ્રવ્ય પણ દ્રવ્યથી નિત્ય પર્યાય છે. આજે ટેબલ ના પર્યાય રૂપે છે, કાલે ભાગીને ભૂખો થઈ જાય તો ટેબલ પણ જતું રહે, બોલો, પણ લાકડા પણ ના જતું રહે. અને લાકડાને બાળી નાખો તો લાકડા પણ જતું રહે, પણ પૂતગલ પણ કાયમ રહે ને રે. આ પૂતગલનું તમે હો દવા ખવડાવો તો એ જીવ નહીં થાય. જીવ ક્યારેય પૂતગલ નહીં થાય. દરેક પદાર્થો દ્રવ્ય રૂપે નિત્ય, પર્યાય રૂપે. આવું અનંત ઉપકારી તીર્થંકર ભગવંતો કહે છે. અને એમને કહેલું જે જે ભણ્યા, કે શ્રીમદજી હોય કે આચાર્ય હોય, બધા પણ આ છે. આ વસ્તુ સ્થિતિ આમ છે, બેઠું. એટલે હિંસા પરનો અર્થ એટલો નાશ પડે કેમ ઘટે? જીવને જો એકાંતે નિત્ય માનીએ, બોલો, તો જીવનો કોઈ દાવ હિંસા થતી જ નથી. ખરેખર કોઈ કોઈને મારી નાખે કોઈ પણ એ જીવ આ ભાવ છોડી બીજા ભાવમાં તો રહે છે ને, જાય છે. તો જીવ તો નીચે રહ્યો, એનું દુનિયામાં અભાવ ક્યાં થયો? મારી હિંસા ઘટશે નહીં. એટલે અનુભવ બાધકમ, એટલે આ વાત અનુભવને અબાધક નહીં થાય, એટલે અનુભવને બાધક થશે. અનુભવ એવો છે કે જીવ મરી ગયો કહેવાય છે, અને અર્થ એવો છે જીવ તો કાયમ રહે છે. એટલે તમારે બીજો અર્થ કરવો પડશે કે શરીરની સાથે જીવનો જે સંબંધ હતો, બોલો, એ સંબંધનો અંત આવી ગયો. નહીં સમજાવ, એટલે પર્યાયથી જીવ બદલાણો, દ્રવ્યથી એનો એ જ રહ્યો. આ જૈન દર્શનમાં વ્યાખ્યા છે, એક જીવમાં નહીં બધા મારે. આ સાપડો છે, બોલો, અત્યારે જે આકાર વાળો છે એને ભાગીને ભૂખો કરો, આકાર રૂપે એનો નાશ થાય, ભૂખા રૂપે ઉત્પત્તિ થાય, અને પૂતગલ રૂપે કાયમ રહે. નહીં સમજાવ, ઉત્પાદ જે એને ધ્રુવ છેલ્લે જ્ઞાનીઓએ આ જ કીધું છે કે દરેક દ્રવ્યો ત્રણ ભાવ વાળા છે, દ્રવ્ય રૂપે કાયમ છે, બોલો,
દ્રવ્ય રૂપે કાયમ છે,
તે નિત્ય અને પૂર્વ પર્યાય રૂપે નાશ પામે, નવા પર્યાય રૂપે ઉત્પન્ન થાય. આપણી જ વાત કરો, આપણે જે 5-15 વર્ષના થયા મોટા કે 20 વર્ષના, એટલે બાલક પર્યાય રૂપે નાશ પામ્યા અને કુમાર પર્યાય રૂપે ઉત્પન્ન થયા, નહીં એમ કહો? અને છતાં બાલક અવસ્થામાં તમે તમારા નામે તમારા બાપાએ 5-25 લાખની મૂડી મૂકી હોય અને 25 વર્ષના થાવ તો તમે એના માલિક થાવ કે નહીં? અને દ્રવ્ય રૂપે ધ્રુવ છે, દ્રવ્ય રૂપે ધ્રુવ છે, છતાં 25 વર્ષના થઈએ તો 2 વર્ષના હોય જેવી બાળ ચેષ્ટા કરીએ એવી ચેષ્ટા નથી કરતા. એ પર્યાય થી અનિત્ય, દ્રવ્ય થી નિત્ય, આવું આ જગત છે. હરિન ભગવંતોએ આવું જોયું છે, હરિન ભગવંતોએ આવું ફરમાવ્યું છે, હરિન ભગવંતો આવું કર્યું છે નહીં કહેવાનું, કરતા નથી, દ્રષ્ટા છે, જોનારા છે ને આપણે કહેનારા છે, સમજાવનારા છે. આખું જગત ત્રિપદી વાળું, કઈ પદ વાળું? પૂર્વ પર્યાય થી નાશ પામનારું, નવા પર્યાય થી ઉત્પત્તિ વાળું, દ્રવ્ય રૂપે ધ્રુવત્વ વાળું. ગમે ત્યારે તમે 5-25 વર્ષ પછી પણ વિચારો ને તો આમાં તમે મીન વેગ જરા ફેરફાર નહીં કરી, જગતનું સ્વરૂપ જ આવું છે. હવે ઉત્પાદ વેગ તરફ દ્રષ્ટિપાત કરો એટલે અનિત્ય દેખાય, અને ધ્રુવ તરફ દ્રષ્ટિપાત કરો તો નિત્ય દેખાય. આપણા ઉપર જ લો, આપણે 2 વર્ષના બાળક હતા, એમાંથી 32 વર્ષના થયા, બરોબર, તો એ રીતે બદલાયા. બોલો, 2 વર્ષના હતા ત્યારે ગમે ત્યાં મળમૂત્ર કરતા હતા, એ અત્યારે ના થાય, સમજાય છે? એટલે બદલાયા. સર 2 વર્ષે આપણું નામ, 2 વર્ષના હતા આપણું નામ કાંતિલાલ પાડ્યું હોય તો 32 વર્ષના હોય તો શું નામ છે? એટલે ધ્રુવ છે. ત્રિપદી મય જગત છે, ભગવાને આવું જોયું છે અને ભગવાને આવું આપણે કર્યું છે અને આવું છે જગત. બોલો, હા, આખું જગત ત્રિપદીમય છે અને ભગવાન આ ત્રિપદી બતાવી છે. પહેલા પહેલી દેશના ચાલુ કરે તો આ ત્રિપદી બતાવે, ઉપને વા, વિગમે વા, અંધુએ વા, એ ત્રણ પદ બોલે ને, એમાંથી સાંભળનારા ગંધર્વોને અમાપ જ્ઞાન પ્રાપ્ત થાય. બોલો, અમાપ, એમાં બોલનારાનો પુણ્યોદય, બોલો, અને સાંભળનારાનો પુણ્યોદય, બે પાત્રો એટલા ઊંચા હોય છે કે જેના કારણે, બોલો, એ ત્રણ વાક્ય ભગવાન બોલે એમાંથી ઘણો બોધ થાય. એટલું નહીં પણ ગંધર્વ ભગવાન તો આપણા જેવા જીવો માટે દ્વારસાંગીની રચના કરે, કરોડો શ્લોકો એનું વાક્ય તમે હોવા બોલો ને તો તમારા અનુયાયીને એટલો બોધ ના થાય. કેમ? આપણે એટલા પુણ્યશાળી નથી. આ બોલનારું કોણ હતું? હરિન ભગવાન હતા. સમજણ આટલું? આપણે પહેલેથી જ પરમાત્મા જ્યાં દેશના આપવાની ચાલુ કરે તે આ જ પદ બોલે. બોલો, ઉપને વા, વિગમે વા, ધુવે વા. આ જગતના દરેક પદાર્થો પૂર્વ પર્યાયથી નાશ પામનારા, નવા પર્યાયથી ઉત્પન્ન થનારા અને દ્રવ્ય રૂપે ધ્રુવ રહેનારા, આમાં બધું જગત આવી ગયું. હવે જુઓ, શરીરના બી સંબંધો નિત્યત્વે હશે ન સંભવી, વિભૂતે ચ ન સંસાર કલ્પિત સાત અસંશયમ. જો આપણે આપણા આત્માને, બોલો, એકાંતે નિત્ય માનશું તો શરીરની સાથે આત્માનો સંબંધ ઘટશે? શરીરની સાથે પણ સંબંધ આત્મા નિત્ય માનશો તો ન સંભવી. કેમ? કે નિત્ય હોય, બોલો, તો આત્મામાં ફેરફાર થાય નહીં ને. બોલો, તો આજે આપણે પુરુષ છીએ અને મરીને હાથી થઈએ, હાથી જેવા શરીરમાં કેવી રીતે વ્યાપ્ત થવાનું? 5 ફૂટના છીએ, બોલો, અને આસીનું શરીર 10 ફૂટનું હોય, હવે આત્મા જો નિત્ય હોય તો જેવો હોય એવો જ રહે ને. જો આસીનો જીવ મરીને કીડીમાં કેવી જ આવે, સમજાય છે? કીડીમાં રહેલો જીવ મરીને હાથીમાં કેવી જ આવે? નિત્ય માનો તો, નિત્ય માનો એટલે એમાં ફેરફાર થાય નહીં, તો જેવો એવો જ રહે ને. તો આ હાથીના પક્ષી માથા સુધી એક જીવ જે અનુભવાય છે એને તમે પેટમાં હાથ અડાડો કે પગમાં અડાડો, એને વેદના જે થતી હોય થાય છે. આખો એક જીવ છે, કેવી રીતે બેસે? એટલે આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે, પર્યાય રૂપે બદલાતો છે. બોલો, પર્યાય રૂપે આવું માનો તો જ બેસે કે આનો આજ આત્મા ખોલ્યું, મોટું મળ્યું. બોલો, ત્યારે વિસ્તૃત થઈને રહ્યો. ખોલ્યું નાનું મળ્યું ત્યારે સંકોચાઈને રહ્યો, સમજાય છે? કોની જેમ? દીવાની જેમ. એક કોળિયાનો દીવો હોય, બોલો, હવે એને તમે નાના પેલા બાથરૂમમાં મૂકીને સળગાવો, એનો પ્રકલ્પ બાથરૂમમાં જ વ્યાપે, અને બેડરૂમમાં મૂકીને એને ચાલુ કરો, એનો પ્રકાશ બેડરૂમમાં વ્યાપે, અને મોટા હોલમાં મૂકીને ચાલુ કરો તો એનો પ્રકાશ હોલમાં વ્યાપે. હવે કોઈ પૂછે કે દીવાના પ્રકાશનું માપ કેટલું? બોલો, જેટલું ક્ષેત્ર. બરોબર નહી? એમ આત્માનું પણ જેવું શરીરમાં એમાં વ્યાપક થઈ શકે. નાનું કીડીનું મળે તો કીડીમાં વ્યાપે, હાથીનું મળે તો એનો આત્મા પ્રદેશ સુધી નાનો મોટો થાય છે. એટલે જેવો છે એવો જ, એવો નિયમ નહીં. એટલે કંઈક અનિત્ય, બોલો, કંઈક. અને છતાં દ્રવ્ય તેનું તે જ એટલે નિત્ય. હા, એટલે કે જે પદાર્થ એનો એ, પણ એના એ સ્વરૂપ વાળો રહે એવો નિયમ
નહીં.
એટલે કે શરીરની સાથે સંબંધ આને નિત્ય માનતો સંભવશે નહીં. એટલે આપણે કેવું માનવાનો? આત્મા નિત્ય એટલો નહીં માનવાનો, નિત્ય અનિત્ય ઉભય. બોલો, દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય. એવી રીતે કેટલાક લોકો આત્માને સર્વવ્યાપી માને છે. કેવો? જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આપણો આત્મા જલમાય છે, સ્થળમાય છે, બધે છે એમ માને છે. એને કહેજે વિભુત્વે. જો વિભુ માનશો તો ન સંસાર. આ સંસાર જે છે એ કલ્પિત થઈ જશે, વાસ્તવિક નહીં ઘટે. જે સર્વવ્યાપી હોય, બોલો, આત્મા તો બધાની સાથેનો સંબંધ છે ને. જેમ આકાશ સર્વવ્યાપી છે, એને જન્મ મરણ નથી હોતા, એમ આત્માને પણ જન્મ મરણ સુખ દુઃખ ઘટશે નહીં. સાચ અસંશયમ, મારે આ વાત સંશય વગર વિચારવા જેવી છે. એટલે આત્મા સર્વવ્યાપી પણ નથી, નહીં બેઠું, સર્વવ્યાપી પણ નથી, અને શરીરની સાથે એકાકાર અન્ય સર્વથા નથી. કંઈક ભિન્ન છે, કંઈક એકાકાર છે. મૂળ શાદવાદ માનો તો જ આમાંથી બોલો રસ્તો નીકળી શકે, એના વગર રસ્તો નીકળી શકે નહીં. એટલે મહાપુરુષો આપણને જુદી જુદી રીતે શાદવાદ સમજાવે છે. પેલું આપણે 28 શ્લોક સુધી આવ્યા છીએ, બાકીનું હવે બીજા ક્લાસમાં લઈએ. બરાબર? સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.